તારીખ 6/3/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 618
શંકરાદિઓ ફરી ફરી જીવનનો ઉપદેશ કર્યો છે દિવ્યધનીમાં પણ જે વાત વજનદાર હોય મહત્વપૂર્ણ હોય જીવને હિત અહિતના પ્રયોજનથી જેનું મહત્વ ઘણું હોય એ વાત ફરી ફરીને દિવ્યધનીમાં આવે છે કેમ કે ક્યારેક કોઈ જીવનું લક્ષ્ય ન હોય ત્યારે કોઈ જીવનું લક્ષ્ય ન હોય એટલે એ વાત ફરી ફરીને આવે છે ગુરુદેવની પ્રવચન પદ્ધતિમાં પણ એક પ્રકાર એવો હતો કે એક વાત એ ઘણી વાર કહેતા જોકે ઘણી વાર કહેવામાં કોઈ વાર ઊંડાણથી પણ કહેવાનો પથાર બનતો ઉપરથી લાગે કે એની એ વાત ફરીને કરી છે કંઈ વિશેષતા નથી પણ કોઈ કોઈ વાર તો પુનરાવૃત્તિ કરતા વિશેષતા પણ વિશેષ કોઈ વાર પ્રગટ થતી પણ તીર્થંકરાદિએ એટલે તીર્થંકર અને બીજા ગુરુઓ સંતો થઈ ગયા ગુરુ થઈ ગયા એમને ફરી ફરીને જીવોને ઉપદેશ આપ્યો છે પણ જીવ દિશામુંડ રહેવા ઈચ્છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં એટલે સાચી દિશા પકડવામાં પોતે જ મૂંઢ રહે પોતે એને માટે આતુર ન હોય કે મારે સાચો માર્ગ પકડી લેવો છે મારે સન્માર્ગ ગ્રહણ કરી લેવો છે ઉપદેશ ઉપરથી જાય શું થાય ઉપદેશ ઉપરથી જાય સારો અથવા દરકાર નથી જીવને પોતાના હિતની દરકાર નથી ત્યાં કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં પોતાના હિતની દરકાર નથી એ પણ દિશામૂંઢ પણ જ છે ત્યાં કોઈ ઉપાય કોઈનો ઉપાય ન પ્રવર્તી શકે તે શંકરની વાણી પણ નિષ્ફળ જાય અને એ પ્રકાર પૂર્વે અનંત વાર આપણો થઈ ચૂક્યો છે લેવાનો છે તેથી હવે એવી બદલકારી સેવવી નથી પૂરી કાળજીથી જ સાધવું છે આત્મકલ્યાણ પૂરી કાળજીથી કરવું છે એટલું જ નહીં જીવનમાં એને સૌથી મહત્વ આપીને એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં એ વાત લેવી છે એટલે હદ સુધી મૂલ્યાંકન થવું જોઈએ ફરી ફરીને ઠોકી ઠોકીને કહ્યું છે એટલે વાત બહુ મહત્વપૂર્ણ વાત કરી છે જે વાત કહેવા માગે છે એ વાતનું બહુ મહત્વ છે એમ કે છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે નહીં તો અનંત ઉપાય પણ નથી જીવ સમજે એટલે શું કે મારું હિત આમાં છે મારા પરમ હિતની વાત છે અને તેથી સૌથી અધિક મહત્વ આ વાતને આપીને હું અંગીકાર કરી લઉં આ વાતને અંગીકાર કરી લઉં એવું જો સમજે સમજતી વખતે જ અંગીકાર કરવાનું લક્ષ્ય હોય તો સહજ મોક્ષ છે અને નહીં તો બીજા કોઈ અનંત ઉપાય પણ નથી જો સમજણ ઉપર વજન દીધું છે મોમોક્ષુની ભૂમિકામાં સમજણની પ્રધાનતા છે યથાર્થ સમજ આવે તો એનું ફળ નિર્વાણ પદ મોક્ષ આવ્યા વિના રહે ને. મોક્ષ એટલે શું? કે અનંતકાળના અનંત પ્રકારના સર્વ દુઃખોથી છૂટી જવું, મુક્ત થવું. એ દુઃખો આવે જ નહીં જીવનમાં કોઈ પણ પ્રકારના. જન્મના નહીં, મરણના નહીં, ટેન્શનના નહીં, રોગના, પીડાના, એક્સિડન્ટના, બાધાના, વિયોગના કોઈ દુઃખ નહીં, કોઈ કાળના કોઈ દુઃખ નહીં. એનું નામ મોક્ષ. સુખ ભલે ન સમજાણું હોય, પણ દુઃખ તો સમજાણું છે કે નહીં, અનુભવે છે કે નહીં જીવ. એટલે મોક્ષ શબ્દ છે એ નાસ્તિવાચક છે. મૂળ તો મૂચ ધાતુ છે સંસ્કૃતમાં. મૂચ મૂળ છે કે લીવ, છૂટી જવું. શેનાથી છોડ, શેને શું છોડવું? કે દુઃખથી છૂટી જવું. પછી ગુણદોષની ચર્ચા એટલા માટે આપણું શાસ્ત્ર કરે છે કે દુઃખ છે એનું મૂળભૂત દોષમાં રહેલું છે, અથવા દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે, બે બાજુ જેવું સાથે જોડાયેલું છે. નિર્દોષતા અને સુખ એક સિક્કાની બે બાજુ છે. એટલે સુખ દુઃખનો તો મુખ્ય પ્રોબ્લેમ બધાને છે. મોક્ષની વાત એટલા માટે કરે છે કે જો જીવ સમજે તો સહજ મોક્ષ છે, તો સહેજે દુઃખથી છૂટી જશે, સર્વ દુઃખથી છૂટી જશે અને અનંતકાળનું અનંત સુખ મળશે. પણ એ સુખનો વિશ્વાસ કદાચ ન આવે, પણ દુઃખથી છૂટવા માટે તો તૈયાર છે જ નહીં પોતે, કેમ કે કોઈને દુઃખ જોઈતું નથી. થોડું પણ દુઃખ કોઈને જોઈતું નથી અને ન સમજે તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કાંઈ વિકટ નથી. એ સમજવું એ કોઈ અઘરી વાત નથી, કેમ કે જીવનું સહજ જે પોતાનું સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. આ કેન્દ્ર સ્થાન છે સમજણનું. ઉપદેશનો વિસ્તાર ગમે તેટલો મોટો હોય, પણ એ બધા જ વિસ્તારનું કેન્દ્ર સ્થાન પોતાનું મૂળ સહજ આત્મ સ્વરૂપ સમજાવવા માટે બધી વાત ચાલે છે. જેમ કે મોક્ષની ભૂમિકામાં સ્વરૂપની વાત નથી આવતી, પણ દર્શન ગુણને અમંદ કરવાની વાત આવે છે. બરાબર. તો દર્શન હું મંદ થાય તો મતિ જ્ઞાનની નિર્મળતા થાય, મતિ નિર્મળ થાય તો એને પોતાનું સ્વરૂપ સમજાય ને. નહીં તો સ્વરૂપના વાચક શબ્દો અને શબ્દાર્થ નિરર્થક જાય છે. શબ્દ અને શબ્દનો અર્થ પણ નિરર્થક જાય છે. જ્યાં સુધી મતિ નિર્મળ હોતી નથી ત્યાં સુધી. નિર્મળ મતિમાં સ્વરૂપ દર્શાવનાર સ્વરૂપ દર્શાવે ત્યારે ભાવ ભાષણ આવે છે. અને દર્શનની મંદતા વિના એ ભૂમિકા આવતી નથી. એટલે જ્ઞાનીઓએ એ યોજના આપી કે જો આ રીતે દર્શનમો યથાર્થ પ્રકારે ધટશે, મંદ થશે, મતિ જ્ઞાન નિર્મળ થશે અને તેને તારા સ્વરૂપનો નિર્ણય, પદાર્થ નિર્ણય એ ભૂમિકા પ્રાપ્ત થવાથી અવશ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જશે અને બધા દુઃખોથી તું છૂટીશ. આત્મસ્વરૂપો, આત્મસ્વરૂપો સમજના હે, મૂળ સ્વરૂપ કોઈ સમજના હે, પણ અપના સ્વરૂપ સમજના હે. એસા નહીં કે પૂજગર એજકણ કા સ્વરૂપ સમજના હે, પર હમકો સમજ મેં નહીં આયે તો ક્યા કરે, खुद का स्वरूप समझना है तो वो तो कोई विकट न थे, पोतानु स्वरूप समझ वो विकट न थे हम जैसे जो कितनी आशास्पद बात है, प्रेरणास्पद बात है, पोतानु स्वरूप समझ वो कई विकट न थे। અને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે ભક્ત કોઈ ગોપવે કે ન જણાવે કે છુપાવે કે ને તેથી તે સમજવું ન બને, સમજાય એવી જ વાત છે। કેમ કે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, વાત રહી જિજ્ઞાસાની અને ભાવનાની, તો મને મારા સ્વરૂપને સમજવાની ભાવનાની જિજ્ઞાસા કેટલી છે। સર્વોત્કૃષ્ટ જિજ્ઞાસા અને સર્વોત્કૃષ્ટ ભાવના હોવી ઘટે, કેમ કે એનું ફળ સર્વોત્કૃષ્ટ છે। સ્વરૂપ સમજાય તો એનું ફળ પણ સર્વોત્કૃષ્ટ છે, તો એની જિજ્ઞાસા પણ સર્વોત્કૃષ્ટ હોવી જોઈએ। તો એનું ફળ જે મોક્ષ છે એનું કઈ મૂલ્યાંકન આવ્યું છે? લૌકિકમાં પણ પ્રમાણિક માણસ 5 રૂપિયાની 10 રૂપિયાની ચીજ માગતો નથી કે ભાઈ આની 10ની કિંમત બરાબર છે પણ તમે મને 5માં આપી દો ને, 10ની કિંમત બરાબર છે અને 10 આપવા જોઈએ, એમાં આપણો 9 આપવાનો અભિપ્રાય નહીં હોવો જોઈએ, એને પૂરી કિંમત છે, આપણે પૂરી કિંમતથી માલ લેવો જોઈએ। સંસારના સર્વ દુઃખથી છૂટવું હોય એવી જેની ઈચ્છા હોય અથવા એવી પોતાની ઈચ્છા હોય તો પોતે પોતાના આત્માને પૂછવું જોઈએ કે તું કેટલી કિંમત ચૂકવવા તૈયાર છો। હાર્ટ ટ્રબલ થાય તો બાયપાસ કરાવવા તૈયાર થાય, અરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા તૈયાર થાય, મરણથી બચવું હોય તો ડૉક્ટર ગેરંટી નથી આપતો, પોતાની જવાબદારી નથી લેતો, આપણે સહી કરાવી જોઈએ, તું મરી જાય તો મારી જવાબદારી નહીં, અને ત્યાર પછી પણ સરેન્ડર થાય છે, ટોટલી સરેન્ડર થાય છે ત્યારે કેસ હાથમાં લઈએ છે, અને એ સરેન્ડર થવાથી કંઈ એનો ઈલાજ નથી કરતા, એ માગે એટલા પૂરા પૈસા પણ દેવા પડે છે। શું કરવાનું લઈએ, પાછળથી મળે કે નહીં મળે એને શું ખાતર। આ બધી પરિસ્થિતિ એમ બતાવે છે કે જેટલું કાંઈ આપણે કામ કરવું એની સામે આપણે ચૂકવવું પડે છે। તો સર્વ દુઃખથી છૂટવું હોય એના માટે તારે શું ચૂકવવું છે પોતાને પૂછવું જોઈએ, કે તારે અમુક બાબતમાં હું નહીં એમ નહીં કરવું ચાલશે, નહીં આમાં હું નહીં ચાલે, આટલી તૈયારી હોય એનું કામ છે, એના માટે વિકટ નથી। વિકટ કોના માટે છે? જેની તૈયારી નથી એના માટે છે, જેની તૈયારી થઈ ગઈ એ 28માં શું લીધું, કોઈ પણ પરિસ્થિતિ આવી પડો, ઉત્તર પરિસર આદિ યાદિ ઉપાધિ ગમે તે પરિસ્થિતિ, આ લીધે છૂટકો છે, આ કરવું જ છે એવું જેનો દ્રઢ નિશ્ચય થાય છે એને તૈયારી થઈ ગઈ, એને મોક્ષ અથવા પોતાનું સ્વરૂપ સમજવું કાંઈ વિકટ નથી। એટલે આ તો એમાં જીવ માટે વાત લીધી છે કે પોતે પોતાથી ગુપ્ત રહેવું સી રીતે બનવા યોગ્ય છે કે ન જ બને, તો અનંતકાળથી બને છે એનું શું, તો એવી પરિસ્થિતિ ત્યાં ઊભી કરી છે કેવી રીતે, કે પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે તેમ. કોઈ પોતાનું મૃત્યુ જોઈ શકે ન જોઈ શકે, પણ સપનામાં જોવે છે. સપનામાં શું જોવે? એ આમ થઈ ગયું, હવે આમ કરે છે, હવે આમ કરે છે, હવે આમ બધા રડે છે, હવે મને બાંધે છે, મને લઈ જાય છે, મને બાળે છે, બધું જોવે. બાળે છે તેમ જ જોવે. શું સપનામાં થાય? જાગૃત અવસ્થામાં તો કોઈ મરી જાય જોવા રહેતો નથી કે શરીરનું શું કરે છે લોકો. પણ એવા દેખાવ જોયા હોય પછી સ્વપ્ન આવે, અને સ્વપ્નમાં પોતે જ મરી ગયું એવું આવે, પછી બધું જોવે. સાવ ખોટું છે એ વાત, સાવ ખોટું છે. કેમ કે જાગે તે ખબર પડે, કરે હું તો પથારીમાં પલંગમાં ગાદલામાં બરાબર શું કરું, હું તો જોયું પડ છું, કાંઈ નથી થયું મને. હે, હા ખુશ થઈ જાય. પણ સ્વપ્નમાં કેવું કેવું કેવી દશા થઈ હોય? આ સંસારમાં જીવ દુઃખી એવી રીતે થાય છે. જો સ્વરૂપને જુએ તો ખુશ થઈ જાય. ત્યારે મારું મૃત્યુ જ નથી ને, હું તો શાશ્વત પદાર્થ છું. રોજ કપડાં બદલું છું, શરીર બદલું છું, હું ક્યાં મરું છું? જો ગયા ભાવમાં હું મર્યો હોત તો અત્યારે ક્યાંથી બેઠો હતા અહીંયા? અત્યારે જીવ તો ક્યાંથી હોતી? અત્યારે હું હયાત છું, મોજું છું, એ બતાવે છે કે ભૂતકાળમાં અનેક અનંત ભવો થયા, હું ક્યારેય મર્યો જ નથી. સાબિતી છે. એ ગુપ્ત કેવી રીતે રહી શકે એમ કે છે? આવું જે શાશ્વત સ્વરૂપ છે, ગુપ્ત કેવી રીતે રહે? છતાં પણ જેમ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જુએ છે, એમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે, આ અજ્ઞાન દશા છે, સ્વપ્ન જેવી છે. આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે, બીજા પદાર્થોને વિશે સ્વપ્નો માને છે. બીજા પદાર્થમાં દેહથી માંડીને, કુટુંબ પરિવારથી માંડીને, મકાન મિલકતથી માંડીને, આબરુ કીર્તિથી માંડીને, આબરુ કીર્તિ તો સૌથી મોટો પરિગ્રહ છે. કેમ કે એની નીચે બધા હમાય છે, હું આટલા વાળો ને આવા વાળો, એ બધું જીવનું સપનું છે. જીવને લેવા કે દેવા, પણ એવી સ્થિતિમાં પોતે સંસાર વધારે છે. શું કરે છે? એ જ સંસાર છે, એ જ માન્યતા સંસાર છે, એ જ માન્યતા તે અજ્ઞાન છે. અને નરક આદિ ગતિનો હેતુ તે છે. નરક નિબોધમાં જવાનું કારણ પણ પરદ્રવ્યમાં સ્વદ્રવ્ય પોતાપણું માન્યું એટલું જ છે. કોઈ માણસ જૂઠું બોલે, ચોરી કરે, ક્રોધ કરે, કે કોઈ મોટો દોષ કરે, દારૂ પીએ, જુગાર રમે, આવું આવું, પણ રોજ ઉઠીને કુટુંબ પરિવાર દેહાદીમાં મારાપણું કરે છે, એ સૌથી એથી બધાથી મોટો અપરાધ છે. પણ એટલો બધો લાઇટલી અને નોર્મલી એ અપરાધ કરવામાં આવે છે, એ અપરાધનું ફળ નરક નિગોજ છે, એ વાત સ્વપ્ને પણ સમજાતી નથી. તદ્દન વિસ્મરણ છે એ વિષયનું. તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, નવા જન્મ થવાનું કારણ પણ એ જ છે, અને જન્મ પછી મરણ થવાનું કારણ પણ એ જ છે. કેમ કે આયુષ્ય નથી બંધાય છે, અજ્ઞાનથી જ નવા નવા આયુષ જીવ બાંધે છે. તે જ દેહ છે ખરેખર તો જીવને, એ જ દેહ છે, અહીંયાથી જ એનો દેહ શરૂ થાય છે, નવો દેહ આવવાનો શરૂ થાય છે. તે જ દેહના વિકાર છે, દેહની અંદર રોગ થાય છે એનું કારણ પણ એ જ છે, અસાતાનું કારણ પણ એ જ છે, જન્મ મરણનું કારણ પણ એ જ છે, નરક નિગોદનું કારણ પણ એ જ છે. અને તે જ પુત્રો, પિતા, શત્રુ, મિત્રાદિ ભાવ કલ્પનાનો હેતુ છે. પરમા પોતાપણું માન્યું તો કોઈને પુત્ર માનશે, તો કોઈને પિતા માનશે, તો કોઈને શત્રુ માનશે, તો કોઈને મિત્ર માનશે. આ બધી કલ્પના પરમા પોતાપણાને લઈને થાય છે. એ જ પરમા પોતાપણું કર્યું તો અનેક વિધ કલ્પના થશે, અનેક વિધ પ્રકારના દોષ થશે, અને એના જે દુઃખમય ફળ છે એ દુઃખ બધા ભોગવવા પડશે. સુખ દુઃખનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે જ્ઞાનીઓએ અને તીર્થંકરોએ, સુખ દુઃખની સમસ્યાનું સમાધાન કર્યું છે. એ જીવને દુઃખ શું કરવા, અને એ દુઃખ માટેને સુખ કેમ થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી એ વાતને સ્પષ્ટ કરવી હતી. જગતમાં આ એક જ પ્રશ્નથી બધા મૂંઝાય છે, દુઃખ કેમ થાય છે. જગતના બધા જીવો મૂંઝાયેલા પડ્યા છે, બધા અંડર ટેન્શન જીવે છે. કેમ કે એક તો મૃત્યુનો ભય જ સતાવે છે, ક્યારેક એક્સિડન્ટ થશે તો, ક્યારેક કાંઈક થશે તો, ક્યારેક કાંઈક થશે તો, હાર્ટ એટેક આવશે, સ્ટ્રોક થશે, ફલાણું થશે તો, લૂંટાઈ જઈશ તો, ખૂન થઈ જશે તો, કાંઈ ઠેકાણું નથી. એટલા ભય સતાવે છે, એ બધા મૂંઝાયેલા પડ્યા છે. એ મૂંઝવણ વસ્તુ સ્વરૂપનું જે વિજ્ઞાન છે, સાયન્સ છે, એ નહીં સમજવાને કારણે છે. જો વસ્તુ વિજ્ઞાનને સમજે તો આ કંઈ રહેવું, આ કાંઈ તકલીફ રહે એવું નથી, કોઈ પણ જાતની કોઈ તકલીફ રહે એવું નથી. એટલે જ્યાં અજ્ઞાનની નિવૃત્તિ થઈ, એટલે અજ્ઞાન નાશ પામ્યો, ત્યાં પછી સહજ મોક્ષ છે. ત્યાં તો મોક્ષ સહેજે સહેજે છે. એ બનાસીદાસે બહુ સરસ વાત લખી છે કે જેમ માણસ સ્વપ્નમાં ઉઠી જાગે ત્યારે સ્વપ્નના જૂઠાપણાની ખાતરી થાય છે, ગમે તેવું સ્વપ્ન હોય, સ્વપ્નમાં સુખી થયો હોય કે દુઃખી થયો હોય, જાગે ત્યારે એને ખબર પડે છે કે એ સાવ જૂઠી વાત હતી, એવું કાંઈ બન્યું નથી, છે જ નહીં એવું કાંઈ. એમ જાતિસ્મરણ જ્ઞાન થાય અથવા આત્માની નિત્યતાની પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય, તો એને મરણ દુઃખ લાગે. કે આમાં ક્યાંય હું નથી, મૃત્યુ પામ્યો એમાં હું ક્યાંય મૃત્યુ પામ્યો નથી. પછી આગળ જઈને વાત કરે છે કે એવી રીતે ધ્રુવ સ્વરૂપમાં પોતાપણું, મૂળ સ્વરૂપમાં પોતાપણું થાય ત્યારે પર્યાયમાં પોતાપણું થયું હતું તે જૂઠ ભાસે. અને પર્યાયમાં પોતાપણું થયાથી જ આ શત્રુ, મિત્ર, પુત્ર, પિતા એ બધા કલ્પનાનો હેતુ થયેલો, એ પર્યાય બુદ્ધિથી જ થયેલો કે આનો હું પિતા છું, નાનો હું પુત્ર છું, એ બધું જૂઠવા છે, પર્યાય બુદ્ધિ આખી જૂઠવા છે. એવું ધ્રુવ સ્વરૂપમાં અહમપણું અથવા પોતાપણું અથવા આત્મજ્ઞાન થવાથી મૂળમાંથી દુઃખ ન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એવું જે 569 પત્રમાં પ્રકાશ્યું પોતે સિદ્ધાંતિક પ્રકાશ છે, એ આત્મજ્ઞાનની પાછળ આ કારણ છે. તો પોતાના સ્વરૂપને વિશે ભાન આવે કે હું આવો જ છું, એટલે અનેક પ્રકારની અનેકવિધ પ્રકારની જે પર્યાયમાં પોતાપણાથી દુઃખી દુઃખી થતો હતો એ બધી પરિસ્થિતિ ગઈ. કોઈની પાછળ કોઈ રોવે છે શા માટે? મારો ફલાણો ક્યાંક બીજું કાંઈ, તો એને પર્યાય બુદ્ધિ થઈ કે હું ફલાણો કે હું ફલાણે. જ્યાં ધ્રુવને જોયે છે વાત ખોટી, એવી પર્યાય પર્યાય મારું સ્વરૂપ નથી, એવી પર્યાય તો મારું સ્વરૂપ નથી. બધું બંધ થઈ જાય, દુઃખી થવાનું જ બંધ થઈ જાય. એવો સુંદર ઉપાય છે, એવો સુંદર માર્ગ છે. નિયમ સારનો એક શ્લોક છે, ઇથમ બુધવા જિનેન્દ્રસ્ય માર્ગ નિર્વાણ કારણમ નિર્વાણ સંપદમ યાતિ યસ્તમ વંદે પુનઃ પુનઃ. બહુ સુંદર શ્લોક છે. આ રીતે જિનેન્દ્રના માર્ગને જાણીને, બુધવા એટલે જાણીને, ઇથમ બુધવા જિનેન્દ્રસ્ય નિર્વાણને પમાડનારો એવો જે ભગવાન જિનેન્દ્રનો માર્ગ છે એને જાણીને જે નિર્વાણ સંપત્તિને પામ્યા, એટલે એ માર્ગ જાણતા શું થયું, એને નિર્વાણ સંપત્તિને પામ્યા, તે સર્વને હું ફરી ફરીને વંદન કરું છું. બહુ સરસ ભાવનાનો ગ્રંથ છે ને, બહુ સરસ વાત કીધી. વધુમાં વધુ એવરેજ પદ શ્લોક એ શાસ્ત્રમાં છે, કુંદકુંદાચાર્યની ટીકામાં. અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં ઓછામાં ઓછા પદ લખ્યા છે, 11 કે 12 શ્લોક જ લખ્યા છે, જ્યારે સમય સારમાં 278 શ્લોક લખ્યા છે, 415 ગાથા છે. નિયમસારમાં 184 ગાથા છે અને 300 ઉપરાંત શ્લોક લખ્યા છે પદ્મ પ્રબંધારી દેવ. બહુ ભાવનામાં આવેલા છે. શું કે છે, કે એ અજ્ઞાનની જ્યાં નિવૃત્તિ થઈ નાશ થયો ત્યાં સહેજ મોક્ષ છે, પછી એ ક્યાં પ્રતિબંધપણાને નહીં પામે. આ મારો ફલાણો છે એવો પ્રતિબંધ નહીં આવે. શું કેમ કે હું આત્મા છું, બીજા પણ આત્માઓ છે, બીજા પરમાણુઓ છે, એ જગતના પદાર્થોનું સ્વરૂપ છે, અનેકવિધ પર્યાય પરિણમે મારા આત્માને શું, ક્યાંય પ્રતિબંધ નહીં પામે. ભાવ મોક્ષ તો ત્યાં શરૂ થઈ ગયો, સમ્યક દર્શન થયું ત્યાં ભાવે મોક્ષ થયો, એક ન્યાયે તો દ્રષ્ટિએ મુક્ત થઈ ગયો. શું કેમકે દ્રષ્ટિ અધૂરી નથી, દ્રષ્ટિ પૂરી શુદ્ધ થઈને પરિણમે છે અને પૂરા શુદ્ધ પદાર્થને ગ્રહણ કરી લઈએ છે, કબજો કરી લઈએ છે, એવું સામર્થ છે. એટલે દ્રષ્ટિ અપેક્ષા એ તો મુક્ત થઈ ગયો. સમય સારણે લીધે છે અમૃતચંદ્રાચાર્ય, સમ્યક દ્રષ્ટિને સહી મુક્ત એવો, એ મુક્ત જ છે. 206 નંબર નો શ્લોક છે. હા, એ તો સત્પુરુષને મૂર્તિમાન મોક્ષ કયા છે, પણ મોક્ષની વ્યાખ્યા 609માં પણ બે પ્રકારે કરી છે કે સ્વરૂપનું ભાન થવું તે સહજ મોક્ષ છે, અને એક પૂર્ણ દશા થવી તે સહજ મોક્ષ છે. બે રીતે વ્યાખ્યા કરી છે. એ પૂર્ણ સ્વરૂપની વાત છે, અને ભાન થયું અને પ્રતિબંધો ગયા તો ચોથા ગુણ સ્થાને પણ મોક્ષ કયો છે. શું કે છે? અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે અજ્ઞાનની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, એટલે જ્ઞાન થયું ત્યાં સહજ મોક્ષ લીધો. અને એ જ નિવૃત્તિને અર્થે, એટલે અજ્ઞાનનો નાશ થવા અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે? બીજી વાત ન દીધી, સત્સંગ અને સત્પુરુષને લીધા કે એ સાધન અજ્ઞાન ટાળવા માટે છે, બીજું કોઈ કારણ એની પાછળ નથી. એ સાધનને અંગીકાર કરવામાં અજ્ઞાન ટાળવાનો જ એક હેતુ છે, અને તે સાધન પણ, એ સાધન ક્યારે, કે એ સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપીવા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, તો જ પ્રાપ્ત છે, તો જ એ સાધન સાધન તરીકે સિદ્ધિ અપાવશે. ક્યારેક એમાં પુરુષાર્થને નહીં ગોપવે ત્યારે. શું એનો અર્થ છે? કે અત્યારે જેટલી શક્તિ પ્રગટ છે આત્મામાં, સંઘની પંચેન્દ્રિય જીવને પોતાનું સ્વરૂપનો અનુભવ કરી શકે એટલી શક્તિ પ્રગટ છે પર્યાયમાં. સ્વરૂપમાં તો અનંત શક્તિ છે, પણ સંઘની પંચેન્દ્રિય જીવને સ્વરૂપનું ભાન થાય, અનુભવ થાય એટલી શક્તિ પ્રગટ છે. યુટિલાઇઝ કરે તો, મિસયુઝ કરે તો નહીં. શક્તિ તો શક્તિ છે, ક્યાં લગાવવી, પાવર તો પાવર છે, જ્યાં લગાવો ત્યાં એનો. એમ લોક પોતાની શક્તિને ક્યાંય પણ લગાવ્યા વિના, ગોપવા વિના, પૂરી શક્તિથી આ કામ કરવું જ છે એમ જેની તૈયારી થાય છે એ કામ કરીને થઈ જ જાય છે. એ કામ થઈ જાય છે એટલે ગેરેન્ટેડ થઈ જાય છે એવી વાત છે. અનંત જીવો મોક્ષે ગયા, અનંત જીવો પુરુષાર્થે ચડ્યા, પુરુષાર્થે ચડીને મોક્ષે ગયા, એમાં એક કેસ અપવાદ ખાતર એવો નથી કે જેણે સત્ય પુરુષાર્થ કર્યો હોય, શક્તિને યથાયોગ્યપણે વાપરી હોય અને એને ફાયદો ન થયો હોય. ગણિતમાં આંકડાની ભૂલ થાય, સાયન્સમાં રિઝલ્ટની ભૂલ નથી થતી, કેમ કે એ સ્વભાવગત પરિણામન છે. એટલે બહુ સોલિડ વાત છે. એક કેસ અપવાદ માટે પણ ફેલ નથી ગયું. તૈયારી એવી જ હોવી જોઈએ કે પૂરી તાકાતથી, પૂરી શક્તિથી આ કામ બધું અવગણીને, શું આખા જગતને અવગણીને, એક લક્ષ્ય, એક નિષ્ઠાએ, એક ધ્યેય, એક લયે આ કામ કરવું છે, એવું જ્યારે આવે ગેરેન્ટેડ સક્સેસ છે. અને એ રીતે એ વાત કરનારાઓએ પણ પોતાના સ્વાનુભવથી વાત કરે છે કે આમાં ફેલ થવાનો કોઈ પ્રકાર જ નથી. જે અજ્ઞાન જીવને સંસારમાં રખડાવે છે એ નિરાધાર થઈ ગયું. જ્યાં પૂરી શક્તિથી ટાળવા પોતે તૈયાર થયો આત્મા અંદરથી, એ કોના આધારે ટકવાનું? એ તો અમસ્થિય ભ્રાંતિ ને કલ્પના હતી, પોકળ વાત હતી, બોલ હતી, એમાં કઈ તાકાત હતી જ નહીં. ભ્રાંતિ એટલે કેવી પરિસ્થિતિ છે, ડાયો ચતુર હોય, સંસાર અપેક્ષાએ બુદ્ધિશાળી હોય, પણ જો ભ્રાંતિએ ચડે, કલ્પનાએ ચડે, શંકાને વહેમના વમળે ચડે તો પાગલ થાય. નવાઈ લાગે કે આવો ડાયો માણસ પાગલ થઈ ગયો, કે હા શું કારણ, કલ્પનાએ ચડ્યો. ભ્રાંતિ શું કામ કરે છે? કલ્પના એટલે સાવ પોકળ વસ્તુ છે, કાંઈ છે જ નહીં, એવું એવું કાંઈ છે જ નહીં. કેમકે બુદ્ધિ ચતુર, બુદ્ધિ રીતે વાત હોય, પણ એને એક કલ્પનાથી આ કરતી હોય કે હું બહુ ગાયોને બહુ હોશિયાર ને બહુ ભાવસ માણસ છું, પણ જગતની અંદર મંત્રતંત્ર એવા હોય છે કે ગમે એવા માણસને ગુંગાડી દે, બધું કંઈક કરવું હશે. હમણાં હમણાં મને કેમ કાંઈ સફળતા મળતી નથી, ખાલી આટલી કલ્પના કરે ને પાગલ થઈ જાય માણસ. કલ્પના જેમ જેમ દ્રઢ થાય તેમ એવું આ ભ્રાંતિનું છે. ભ્રાંતિ એ કાંઈ ચીજ નથી, છતાં જીવ નિગત છૂટી ચાલ્યો જાય. મિથ્યાત્વ દ્રઢ થાય, મિથ્યાત્વ એટલે ભ્રાંતિ, તો નિગત છૂટી ચાલ્યો જાય. મૂળ સ્વરૂપને આ જ નથી, પણ પર્યાય દુઃખ સુખ તો પર્યાયમાં છે ને, અને દુઃખને ભોગવે એ જ જીવ સ્વરૂપ સમજે તો એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને અનંત પરમ શાંતિ અને પરમ સુખને પરમ આનંદ અમૃત જેવા ભાવોથી વેદતો વેદતો અનંતકાળ સુખ મારી જાય, પર્યાય પલટો મારે છે. આમ મારે તો આમ, ને આમ મારે તો આમ. એટલે એમ કે છે કે સાધન છે, સત્સંગ સત્પુરુષ સાધન છે, પણ ક્યારે જીવ પુરુષાર્થને પ્રવર્તાવે તો, નહીતર નહીં. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે કેટલો? પરમાશ્વપણું કેટલો સંક્ષેપ છે? કોઈ પરમા એક જીવ માને ને એક પરમાણુ માને. સમયસરમાં અભિપ્રાય દ્રષ્ટિ એવી ગાથાઓ છે, હજી તો મુમુક્ષુ છે, ત્યાગીય થયો નથી, પણ જ્ઞાન થાય ત્યારે અભિપ્રાય એવા અભિપ્રાય છે, થાય છેદાવવા ભેદાવવા અન્ય કોઈ લઈ જાવવા પરી, અરે પરિગ્રહ મારો નથી, અરે એવી એવી ગાથાઓ છે. કેમ આવે એ ગાથા? હજી તો તમે કાંઈ વ્રત નિયમ કાંઈ લીધા નથી, ત્યાગ કર્યો નથી, આટલું બધું જોર ક્યાંથી આવ્યો? અભિપ્રાયમાંથી જોડાય, અભિપ્રાય તો એવો પહેલો ખડાઈ જાય છે, પછી સમ્યક દ્રષ્ટિને તો અસ્થિરતાવશ રાગ દ્વેષ થાય છે, પણ મુમુક્ષુતામાંથી અભિપ્રાય પલટાવે છે એકવાર જોર કરીને. તો એ જ્યાં ફરી ગઈ વાત, એટલો જ સંક્ષેપ જ્યાં જીવમાં પરિણામ પામે કે હું જીવ જ છું, જીવ સિવાય, મારા જીવ સિવાય મારું કોઈ નથી. અને ખરેખર તો દુઃખ એટલો ભોગવે છે કે કોઈ પાર્ટિસિપેટ કરે છે. એક બાળક ઉપર એની માને અત્યંત અત્યંત રાગ હોય, જીવની જેમ હાથવતી હોય, કેવી રીતે એમ જ કહેવાય ને, જીવની જેમ એને મીઠી કરડે અને કાળી વેદના થાય, કેટલી લઈ શકે એમાંથી? હે, પંપાળે તો એની વેદનાનો ફરડી પોતાને આવે, કાંઈ પણ એને પકડી રાખે તો વેદના પોતામાં આવે, શું કરે તો એની વેદના નહીં લઈ શકે. કોઈના દુઃખને કોઈ બીજો ભાગ પડાવી શકતો નથી. તો વાત તો સીધી સાદી છે કે તું જીવ છો, કોઈ તારા સુખ દુઃખમાં જ ભાગ નહીં પડાવી શકે. સમજણે સુખ છે ને અણસમજણે દુઃખ છે, વાત તો આટલી જ છે. આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે કે કોઈ પણ મારા જીવ સિવાય મારું કોઈ નથી, તો એણે બધા વ્રત કરી લીધા, એણે બધા સંયમ પાળી લીધા, એણે બધા નિયમ પાળી લીધા, એણે બધા જપ જપી લીધા, બધી યાત્રાઓ કરી લીધી, ભક્તિ બધી થઈ ગઈ. શું થઈ ગયું? ભક્તિ એ થઈ ગઈ અને શાસ્ત્ર જ્ઞાને પૂરેપૂરું થઈ ગયું. શાસ્ત્ર જ્ઞાન પૂરું થયું, સર્વ કરી છૂટ્યો, એમાં કાંઈ સંશય નથી. બધું કરી ચૂક્યો એ, શાસ્ત્ર જ્ઞાને કરી ચૂક્યો, જપ તપ યાત્રા વ્રત નિયમ બધું કરી ચૂક્યો. એટલી મોટી વાત લીધી છે અજ્ઞાનની નિવૃત્તિમાં, આટલી મોટી વાત લીધી છે. શું કૃપાળુદેવની હયાતીમાં એક વિવાદ ચાલ્યો, કૃપાળુદેવ સમ્યક દર્શન ઉપર ભજન આપતા હશે. કોઈ પૂછવું છે કે આપને સાઈ સમ્યક દર્શન છે, આટલું બધું જોર કરો છો, તો આ ભવે પામી જવું છે, આ જ ભવે પામી જવું છે, તો આ પડી હોય કદાચ ગમે તેમ, કે ભાઈ સાઈડ થી કોઈ વધારે આગળ ન હોય તો એ છે અમને જાવ ને છે, તો સાઈડ સોપસમ અને ઉપસમ તો કઈ છે આગળ હાલો ને. તો પછી સાંભળનારો તો શું છે કે અનેક જગ્યાએ જતા હોય, ખંભાતને સભામાં સત્સંગમાં બહુ માણસો આવતા, ભાઈઓ બહેનો ઘણા આવતા, પછી અમુક તો સંપ્રદાયમાંથી આવતા કે ભાઈ હાલો ને આપણે જઈએ, હમણાં ક્યાં ઉપાશ્રયમાં, મારા તો ઉપાશ્રયમાં છે ને, ત્યાં જઈએ, આ બધા ત્યાં ધર્મની વાત, એમાં મહારાજ આવે ત્યારે વાત કરી, ભાઈ આવી વાત સાંભળી અમે, ભગવાન તો વિરોધ કરવાનો પોઈન્ટ જ જોતો હોય, આગમ ના પાડે છે, ક્ષાયિક સમ્યક દર્શન અત્યારે કોઈને હોય જ નહીં, એ કાળ ગયો, આ જૂઠું બોલે છે, આ પોતાની મહત્તા વધારવા, પૂજા વધારવા આમ કરે છે તેમ કરે. પછી એ લોકો તો વાતને વધારે જ તો સ્વાભાવિક છે. હવે કૃપાળુદેવને જે વળગીને રહેલી બિચારા દુઃખી થાય, વાત તો કોક ને કોક લઈ જાય, એ બિચારા દુઃખી થાય. એ પછવલા લોકોને કહે, જો મારા આપણા મારા તો આમ કે છે, તમે તમારા ગુરુને આવી રીતે માનો છો, પણ આપણા મારા તો આમ કે છે, અને મારા વિરોધ પણ કરે. શું કૃપાળુદેવનો વિરોધ પણ થયેલો, આ થોડા દુઃખી થતા હતા. પોતાના ગુરુનો વિરોધ થાય એટલે દુઃખ તો થાય એને સજે, એ કૃપાળુદેવને સાંત્વના આપે છે, પછી એમાં કંઈ દુઃખી થવું નહીં. અને ક્ષાયિકવાળાને તો ત્રીજો ભાવ થાય, ત્રણ ભાવ વધુ વધુ થાય છે, અમને તો એ ત્રણ થવાના નથી, પછી ક્ષાયિક કરતા આગળ ખરાબ નહીં. ક્ષાયિકવાળાને તો વધુ ભાવ એ ભાવે જાય, પણ અત્યારે એ પરિસ્થિતિ નથી, પણ વધુ વધુ ત્રણ ભાવ એની મર્યાદા છે, તો એથી તો અમે આગળ છીએ કે નહીં, કેમ કે અમે તો ત્રણ ભાવ કરવાના નથી કાંઈ. અને એ અમારો આત્મા બોલે છે, અમારો આત્માની સાક્ષી આ વાત છે, એવું અમારું પરિણમન છે. અને એ વાતનો અમને એટલા માટે સ્વીકાર છે કે એમ ન હોય તો અમે નથી એમ કહેવા બરાબર છે, પણ અમે તો આ ઉભા. એટલું બધું અંદરથી આત્મસાક્ષીએ પોતે વાત કરતા, પણ એ તો સમજે, એ સમજે, ન સમજે તો અનાદર પણ ભૂલથી કરી બેસે. એ બધી વાત એવી છે કે આત્મજ્ઞાન થયું ત્યાં જાણે બધું કરી છું, તો એના માટે એટલું બધું લીધું, કેમ કે એ બધું કરશે જ, આ બધું એને થશે અને નિર્વાણ પદ સુધી એ જશે. સમ્યક દર્શનના ગર્ભમાં મોક્ષ છે. મોક્ષનો જન્મ ભલન પછી થાય, મોક્ષ આવી ગયો એના ગર્ભમાં, એટલી વાત છે. અહીં સુધી રાખે કેટલાય પત્રોમાં અને ચર્ચામાં ઘણી વાતો આવે છે.
એમને તો બહુ સરસ આવે છે, બહુ જોરદાર. તું જોર કર એમ જોરદાર ગર્જના કરતા, નિમિત્ત તો બળવાન હતું પણ પોતે જ કર્યું નથી. શું કહે છે, ગુરુદેવ જેવા મહાપુરુષનું નિમિત્ત તો ઘણું બળવાન હતું પણ પોતે જ નથી કર્યું, ત્યાં શું કરે? પોતે કરવું જોઈએ, પોતે જ કર્યું નથી, પોતે જ કર્યું નથી. પોતાની આળસને લઈને પોતે ચૈતન્યને નિરખતો નથી, પ્રમાદ લીધો છે ત્યાં. કાં જીવને વિપર્યાસ છે અને કાં જીવને પ્રમાદ છે. પુરુષાર્થ ઉપડતો નથી એમાં પ્રમાદ છે. સમજે પણ કેમ પુરુષાર્થ ઉપાડતો નથી કે તું પ્રમાદ કરે છો. શુભાશુભમાં રોકાઈ જવું, શુભાશુભ પરિણામમાં રોકાવું, એનું નામ પણ પ્રમાદ છે અધ્યાત્મના પ્રકરણમાં. અને જ્ઞાનીઓ પોતાને માટે ક્યારેક એવી વાત દેતા હોય છે કે આ જીવને પ્રમાદ ન પોષાય જ્ઞાની થઈને, એટલે શિથિલ પુરુષાર્થનો કામ આવે, ઉગ્ર પુરુષાર્થથી આગળ મારે વધવું, એમ લે પોતે પણ એમ લે પોતાના માટે. એટલે જે શિથિલતા છે એને પ્રમાદમાં લઈ જાય છે. પ્રમાદને સાદી ભાષામાં આળસ કહે છે, પણ આળસ એટલે ઓલું નહીં કે સૂઈ જાય ને ઊંઘી જાય ને બેહી રહી ને કાંઈ કરે ને, એમ નહીં. શુભાશુભમાં જે વખત જાય છે એ પ્રમાદ છે. જે શુભાશુભને લઈને પુરુષાર્થની શિથિલતા રહે છે, તીવ્રતા ઉગ્રતા નથી આવતી, એ પ્રમાદ છે.